ओम शांति। गुड मॉर्निंग। 20 फेब्रुआरी 2025 ना रोजना बाप दादा द्वारा उच्चारायेला प्रातः मूल्यना महावाक्य छे। मीठा बाळको, हवे विकारोनू दान आपो तो ग्रहण उतरी जाय अने आ तमो प्रधान दुनिया सत्तो प्रधान बने। मीठा बाळको, हवे विकारोनू दान आपो तो ग्रहण उतरी जाय अने तमो प्रधान दुनिया सत्तो प्रधान बनी जाय। प्रश्न छे, आप बाळकोए कई वात थी क्यारे पण तंग अर्थात हैरान न थवू जोईए? उत्तर छे, तमारे પોતાના જીવનથી ક્યારેય પણ હેરાન ન થવું જોઈએ, કારણ કે આ હીરા જેવો જન્મ ગવાયેલો છે, આની સંભાળ પણ કરવાની છે। તંદુરસ્ત હશો તો નોલેજ સાંભળતા રહેશો, અહીં જેટલા દિવસ જીવશો કમાણી થતી રહેશે, હિસાબ કિતાબ ચૂકતું થતા રહેશે। ગીત છે ઓમ નમઃ શિવાય, ઓમ શાંતિ। આજે ગુરુવાર છે, આપ બાળકો હંમેશા સતગુરુવાર કહેશો, કારણ કે સતયુગની સ્થાપના કરવાવાળા પણ છે, સત્યનારાયણની કથા પણ સંભળાવે છે, પ્રેક્ટિકલમાં નરથી નારાયણ બનાવે છે, ગવાય પણ છે સર્વના સદગતિ દાતા, પછી વૃક્ષપતિ પણ છે। આ મનુષ્ય સૃષ્ટિનો ઝાડ છે જેને કલ્પ વૃક્ષ કહેવાય છે। કલ્પ કલ્પ અર્થાત 5000 વર્ષ પછી ફરીથી હુબહુ રિપીટ અર્થાત પુનરાવર્તન થાય છે। ઝાડ પણ રિપીટ થાય છે ને, પૂરા 6 મહિના નીકળે છે, પછી માળી લોકો મૂળ કાઢીને રાખી દે છે, પછી લગાવે છે તો ફૂલ નીકળે છે। હવે આ તો બાળકો જાણે છે, બાપની જયંતિ પણ અર્ધો કલ્પ મનાવે છે, અર્ધો કલ્પ ભૂલી જાય છે, ભક્તિમાં અર્ધો કલ્પ યાદ કરે છે। બાબા ક્યારે આવીને ગાર્ડન ઓફ ફ્લાવર્સ અર્થાત ફૂલોનો બગીચો સ્થાપન કરશે? દશાઓ તો ઘણી હોય છે ને, બૃહસ્પતિ અર્થાત વૃક્ષપતિની પણ દશા છે, ઉતરતી કળાની પણ દશાઓ હોય છે। આ સમયે ભારત પર રાહુનું ગ્રહણ બેસેલું છે, ચંદ્રમાને પણ જ્યારે ગ્રહણ લાગે છે ત્યારે પોકારે છે, દે દાન તો છૂટે ગ્રહણ। હવે બાપ પણ કહે છે, આ 5 વિકારોનું દાન આપી દો તો છૂટે ગ્રહણ। હમણાં આખી સૃષ્ટિ પર ગ્રહણ લાગેલું છે, 5 તત્વો પર પણ ગ્રહણ લાગેલું છે, કારણ કે તમો પ્રધાન છે। દરેક વસ્તુ નવીથી જૂની જરૂર થાય છે, નવીને સત્તો પ્રધાન, જૂનીને તમો પ્રધાન કહેવાય છે। નાના બાળકોને પણ સત્તો પ્રધાન મહાત્મા કરતા પણ ઊંચા ગણાય છે, કારણ કે તેમનામાં 5 વિકાર નથી હોતા। ભક્તિ તો સંન્યાસી પણ નાનપણમાં કરે છે, જેમ રામતીર્થ શ્રી કૃષ્ણના પૂજારી હતા, પછી જ્યારે સંન્યાસ લીધો તો પૂજા ખલાસ। સૃષ્ટિ પર પવિત્રતા પણ જોઈએ ને, ભારત પહેલા સૌથી પવિત્ર હતું, પછી જ્યારે દેવતાઓ વામ માર્ગમાં જાય છે તો પછી ધરતીકંપ વગેરેમાં બધી સ્વર્ગની સામગ્રી સોનાના મહેલો વગેરે ખલાસ થઈ જાય છે, પછી નવેસરથી બનવાનું શરૂ થાય છે, વિનાશ જરૂર થાય છે। ઉપદ્રવ થાય છે જ્યારે રાવણ રાજ્ય શરૂ થાય છે, આ સમયે પથ્થા પતિત છે। સતયુગમાં દેવતાઓ રાજ્ય કરે છે, અસુરો અને દેવતાઓનું યુદ્ધ દેખાડે છે, પરંતુ દેવતાઓ તો હોય જ છે સતયુગમાં, ત્યાં લડાઈ કેવી રીતે થઈ શકે? સંગમ પર તો દેવતાઓ હોતા નથી. તમારું નામ જ છે પાંડવ. પાંડવો કૌરવોની પણ લડાઈ નથી થતી. આ બધા છે ગપ્પા. કેટલું મોટું ઝાડ છે, કેટલા અથાહ પાંદડાઓ છે, તેનો હિસાબ થોડી કોઈ કાઢી શકે છે. સંગમ પર તો દેવતાઓ હોતા નથી. બાપ આત્માઓને સમજાવે છે, આત્મા જ સાંભળીને ગરદન હલાવે છે. આપણે આત્મા છીએ, બાબા આપણને ભણાવે છે આ પાક્કું કરવાનું છે. બાપ આપણને પતિથી પાવન બનાવે છે. આત્મામાં જ સારા તથા ખરાબ સંસ્કાર હોય છે ને. આત્મા ઓર્ગન્સ અર્થાત કર્મેન્દ્રિયો દ્વારા કહે છે, અમને બાબા ભણાવે છે. બાપ કહે છે, મને પણ ઓર્ગન્સ જોઈએ જેના દ્વારા સમજાવું. આત્માને ખુશી થાય છે. બાબા દર 5000 વર્ષ પછી આવે છે આપણને સંભળાવવા. તમે તો સામે બેઠા છો ને, મધુબનની જ મહિમા છે. આત્માઓના બાપ તો એ છે ને, બધા એમને બોલાવે છે. તમને અહીં સન્મુખ બેસવામાં મજા આવે છે, પરંતુ અહીં બધા તો રહી ન શકે. પોતાનો કારોબાર, સર્વિસ વગેરેને પણ જોવાના છે. આત્માઓ સાગરની પાસે આવે છે, ધારણ કરી પછી જઈને બીજાઓને સંભળાવવાનું છે. નહીં તો બીજાઓનું કલ્યાણ કેવી રીતે કરશો? યોગી અને જ્ઞાની તો આત્માને શોખ રહે છે, અમે જઈને બીજાઓને પણ સમજાવીએ. હવે શિવ જયંતી મનાવાય છે ને, ભગવાન ઉવાચ છે. ભગવાન ઉવાચ શ્રી કૃષ્ણ માટે ન કહી શકાય. એ તો છે દૈવી ગુણવાળા મનુષ્ય. ડિટીઝમ અર્થાત દૈવી રાજ્ય કહેવાય છે. હવે બાળકો આ તો સમજી ગયા છે કે હમણાં દેવી દેવતા ધર્મ નથી, સ્થાપના થઈ રહી છે. તમે એવું નહીં કહેશો કે અમે હમણાં દેવી દેવતા ધર્મના છીએ. ના, હમણાં તમે બ્રાહ્મણ ધર્મના છો, દેવી દેવતા ધર્મના બની રહ્યા છો. દેવતાઓનો પડછાયો આ પતિત સૃષ્ટિ પર નથી પડી શકતો. આમાં દેવતાઓ આવી ન શકે. તમારા માટે નવી દુનિયા જોઈએ. લક્ષ્મીની પણ પૂજા કરે છે તો ઘરની કેટલી સફાઈ કરી દે છે. હવે આ સૃષ્ટિની પણ કેટલી સફાઈ થવાની છે. આખી જૂની દુનિયા જ ખતમ થઈ જવાની છે. લક્ષ્મી પાસે મનુષ્ય ધન જ માંગે છે. લક્ષ્મી મોટી કે જગદંબા મોટી, જગ અંબાના મંદિર પણ ખૂબ છે. મનુષ્યોને કાંઈ પણ ખબર નથી. તમે સમજો છો, લક્ષ્મી તો સ્વર્ગની માલિક અને જગદંબા, જેમને સરસ્વતી પણ કહે છે, એ જ જગદંબા પછી આ લક્ષ્મી બને છે. તમારું પદ ઊંચું છે, દેવતાઓનું પદ ઓછું છે. ઊંચામાં ઊંચા તો બ્રાહ્મણ ચોટલી છે ને. તમે છો સૌથી ઊંચા, તમારી મહિમા છે. સરસ્વતી, જગદંબા, તેમની પાસેથી શું મળે છે? સૃષ્ટિની બાદશાહી, તો ત્યાં તમે ધનવાન બનો છો. વિશ્વનું રાજ્ય મળે છે, પછી ગરીબ બનો છો. ભક્તિ માર્ગ શરૂ થાય છે, પછી લક્ષ્મીને યાદ કરે છે. દર વર્ષે લક્ષ્મીની પૂજા પણ થાય છે. લક્ષ્મીને દર વર્ષે બોલાવે છે, તો જગદંબાને કોઈ દર વર્ષે નથી બોલાવતા. જગદંબાની તો સદૈવ પૂજા જ થાય છે. જ્યારે ઈચ્છે ત્યારે અંબાના મંદિરમાં જાય. અહીં પણ જ્યારે ઈચ્છો જગદંબાને મળી શકો છો. તમે પણ જગદંબા છો ને, સર્વને વિશ્વના માલિક બનવાનો રસ્તો બતાવવા વાળા છો. જગત અંબાની પાસે બધું જઈને માંગે છે, લક્ષ્મી પાસે ફક્ત ધન માંગે છે. તેમની અર્થાત જગદંબાની આગળ તો બધી કામનાઓ રાખશે, તો સૌથી ઊંચું પદ તમારું હમણાં છે. જ્યારે બાપના આવીને બાળક બનો છો, બાપ વારસો આપે છે. હમણાં તમે ઈશ્વરીય સંપ્રદાય, પછી હશો દૈવી સંપ્રદાય. આ સમયે બધી મનોકામનાઓ ભવિષ્ય માટે પૂરી થાય છે. કામના તો મનુષ્યને રહે છે ને, તમારી બધી કામનાઓ પૂરી થાય છે. આ તો છે આસુરી દુનિયા, કેટલા બાળકોને જન્મ આપે છે. આપ બાળકોને તો સાક્ષાત્કાર કરાવાય છે. સતયુગમાં કેવી રીતે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે? ત્યાં તો બધું કાયદેસર થાય છે, દુઃખનું નામ નથી હોતું. એને કહેવાય જ છે સુખધામ. તમે અનેક વાર સુખમાં પસાર કર્યું, અનેક વાર હાર ખાધી છે અને જીત પણ મેળવી છે. એને કહેવાય જ છે સુખધામ. તમે અનેક વાર સુખમાં પસાર કર્યું, અનેક વાર હાર ખાધી છે અને જીત મેળવી છે. હવે સ્મૃતિ આવી છે કે અમને બાપા ભણાવે છે, સ્કૂલમાં નોલેજ ભણે છે, સાથે સાથે મેનર્સ અર્થાત શિસ્ત પણ શીખે છે ને. તો ત્યાં કોઈ આ લક્ષ્મી નારાયણ જેવા મેનર્સ નથી શીખતા. હમણાં તમે દૈવી ગુણ ધારણ કરો છો, મહિમા પણ એમની જ ગવાય છે, સર્વગુણ સંપન્ન. તો હવે તમારે એવા બનવાનું છે. આપ બાળકોએ પોતાના આ જીવનથી ક્યારેય હેરાન ન થવું જોઈએ, કારણ કે આ હીરા જેવો જન્મ ગવાયેલો છે. આની સંભાળ પણ કરવાની હોય છે. તંદુરસ્ત હશો તો નોલેજ સાંભળતા રહેશો, બીમારીમાં પણ સાંભળી શકે છે, બાપને યાદ કરી શકે છે. અહીં જેટલા દિવસ જીવશો સુખી રહેશો, કમાણી થતી રહેશે, હિસાબ કિતાબ ચૂકતું થતા રહેશે. બાળકો કહે છે, બાબા સતયુગ ક્યારે આવશે? આ બહુ જ ગંદી દુનિયા છે. બાપ કહે છે, અરે પહેલા કર્માતીત અવસ્થા તો બનાવો, જેટલો થઈ શકે પુરુષાર્થ કરતા રહો. બાળકોને શીખવાડવું જોઈએ કે શિવ બાબાને યાદ કરો. આ છે અવ્યભિચારી યાદ. એક શિવની ભક્તિ કરવી, તે છે અવ્યભિચારી ભક્તિ, સત્તો પ્રધાન ભક્તિ. પછી દેવી દેવતાઓને યાદ કરવા, તે છે સત્તો ભક્તિ. બાપ કહે છે, ઉઠતા બેસતા મુજ બાપને યાદ કરો. બાળકો જ બોલાવે છે, હે પતિત પાવન, હે લિબરેટર અર્થાત મુક્તિદાતા, હે ગાઈડ અર્થાત માર્ગદર્શક. આ આત્માઓએ કહ્યું ને. બાળકો યાદ કરે છે, બાપ હમણાં સ્મૃતિ અપાવે છે. તમે યાદ કરતા આવ્યા છો, હે દુઃખ કરતા સુખ કરતા, આવો આવીને દુઃખથી છોડાવો, લિબરેટ કરો, શાંતિધામમાં લઈ જાઓ. બાપ કહે છે, હું તમને શાંતિધામમાં લઈ જઈશ, પછી સુખધામમાં તમને સાથ નથી આપતો. સાથ હમણાં જ આપું છું, સર્વ આત્માઓને ઘરે લઈ જાઉં છું. મારો હમણાં ભણવાનો સાથ છે, મારો હમણાં ભણાવવાનો સાથ છે અને પછી પાછા ઘરે લઈ જવાનો સાથ છે. બસ હું પોતાનો પરિચય આ બાળકોને સારી રીતે સંભળાવું છું. જેવો જેવો જે પુરુષાર્થ કરશે તે અનુસાર પછી ત્યાં પ્રાલબ્ધ મેળવશે. સમજ તો બાપ ખૂબ આપે છે. જેટલું થઈ શકે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે, અને ઉડવાની પાંખો મળી જશે. આત્માને કોઈ એવી પાંખો નથી, આત્મા તો એક નાનું બિંદુ છે. કોઈને આ ખબર નથી કે આત્મામાં કેવો 84 જન્મોનો પાઠ નોંધાયેલો છે. નથી આત્માનો કોઈને પરિચય, નથી પરમાત્માનો પરિચય. ત્યારે બાપ કહે છે, હું જે છું, જેવો છું, મને કોઈ પણ જાણી ન શકે. મારા દ્વારા જ મને અને મારી રચનાને જાણી શકે છે. હું જ આવીને આપ બાળકોને પોતાનો પરિચય આપું છું. આત્મા શું છે તે પણ સમજાવું છું. અને સોલ રિયલાઇઝેશન અર્થાત આત્મ અનુભૂતિ કહેવાય છે. આત્મા ભ્રુકુટીની વચ્ચે રહે છે, કહે પણ છે ભ્રુકુટીની વચ્ચે ચમકે છે અજબ સિતારો. પરંતુ આત્મા શું ચીજ છે આ બિલકુલ કોઈ નથી જાણતું. જ્યારે કોઈ કહે છે કે આત્માનો સાક્ષાત્કાર થાય તો તમને સમજાવો, જ્યારે કોઈ કહે છે કે આત્માનો સાક્ષાત્કાર થાય તો તેમને સમજાવો કે તમે તો કહો છો ભ્રુકુટીની વચ્ચે સ્ટાર છે, સ્ટારને શું જોશો? તિલક પણ સ્ટારનું જ આપે છે, ચંદ્રમા પર પણ સ્ટાર દેખાડે છે. હકીકતમાં આત્મા છે સ્ટાર. હમણાં બાપે સમજાવ્યું છે, તમે જ્ઞાન સ્ટાર છો, બાકી તે સૂર્ય ચંદ્ર તારાઓ તો માંડવાને રોશની આપવા વાળા છે, તે કોઈ દેવતાઓ નથી. ભક્તિ માર્ગમાં સૂર્યને પણ પાણી આપે છે. ભક્તિ માર્ગમાં આ બાબા પણ બધું કરતા હતા. સૂર્ય દેવતાએ નમઃ, ચંદ્ર દેવતાએ નમઃ કહીને પાણી આપતા હતા. આ બધો છે ભક્તિ માર્ગ. આમણે તો ખૂબ ભક્તિ કરેલી છે. નંબર વન પૂજ્ય તે પછી નંબર વન પૂજારી બન્યા છે. નંબર તો ગણશે ને, રુદ્રમાળાના પણ નંબર તો હોય છે ને. ભક્તિ પણ સૌથી વધારે આમણે કરી છે. હવે બાપ કહે છે, નાના મોટા બધાની વાનપ્રસ્થ અવસ્થા છે, હવે હું બધાને લઈ જઈશ, પછી અહીં આવશે જ નહીં. બાકી શાસ્ત્રોમાં જે દેખાડે છે, પ્રલય થયો, જળમય થઈ ગઈ, પછી પીપળાના પાન પર શ્રી કૃષ્ણ આવ્યા, તો બાપ સમજાવે છે સાગરની કોઈ વાત નથી. ત્યાં તો ગર્ભ મહેલ છે, જ્યાં બાળકો બહુ જ સુખમાં રહે છે. અહીં ગર્ભ જેલ કહેવાય છે, પાપોની ભોગના ગર્ભમાં મળે છે. તો પણ બાપ કહે છે, મન મના ભવ, મને યાદ કરો. પ્રદર્શનમાં કોઈ પૂછે છે, તો સીડીમાં બીજા કોઈ ધર્મ કેમ નથી દેખાડ્યા? બોલો, બીજાઓના 84 જન્મ તો નથી? બધા ધર્મ ઝાડમાં દેખાડ્યા છે, તેમાં તમે પોતાનો હિસાબ કાઢો કે કેટલા જન્મ લીધા હશે. અમારે તો સીડી 84 જન્મોની દેખાડવાની છે, બાકી બધું ચક્રમાં અને ઝાડમાં દેખાડ્યું છે. આમાં બધી વાતો સમજાવી છે. નકશો જોવાથી બુદ્ધિમાં આવી જાય છે ને, લંડન ક્યાં છે, ફલાણું શહેર ક્યાં છે. બાપ કેટલું સહજ કરીને સમજાવે છે. બધાને આજ બતાવો કે 84 ચક્ર આવી રીતે ફરે છે. હમણાં તમો પ્રધાનથી સત્તો પ્રધાન બનવું છે તો બેહદના બાપને યાદ કરો, તો તમે પાવન બની જશો. અને પછી પાવન બની પાવન દુનિયામાં ચાલ્યા જશો. કોઈ તકલીફની વાત નથી. જેટલો સમય મળે બાપને યાદ કરો તો પાક્કી ટેવ પડી જશે. બાપની યાદમાં તમે દિલ્હી સુધી પગપાળા જાઓ તો પણ થાક નહીં લાગે. સાચી યાદ હશે તો દેહનું ભાન તૂટી જશે, પછી થાક લાગી ન શકે, પાછળથી આવવાવાળા વધારે જ યાદમાં આગળ જશે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે, નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, એક બાપની અવ્યભિચારી યાદમાં રહી દેહભાનને ખતમ કરવાનું છે. પોતાની કર્માતીત અવસ્થા બનાવવાનો પુરુષાર્થ કરવાનો છે. આ શરીરમાં રહેતા અવિનાશી કમાણી જમા કરવાની છે. બીજી પોઈન્ટ છે, જ્ઞાની તું આત્મા બની બીજાઓની સર્વિસ કરવાની છે. બાપ પાસેથી જે સાંભળ્યું છે તેને ધારણ કરી બીજાઓને સંભળાવવાનું છે. પાંચ વિકારોનું દાન આપી રાહુના ગ્રહણથી મુક્ત થવાનું છે. વરદાન છે, એક મત અને એક રસ અવસ્થા દ્વારા ધરણીને ફળદાયક બનાવવા વાળા હિંમતવાન ભવ. એક મત અને એક રસ અવસ્થા દ્વારા ધરણીને ફળદાયક બનાવવા વાળા હિંમતવાન ભવ. જ્યારે આપ બાળકો હિંમતવાન બનીને સંગઠનમાં એક મત અને એક રસ અવસ્થામાં રહો અથવા એક જ કાર્યમાં લાગી જાઓ છો, તો સ્વયં પણ સદા પ્રફુલ્લિત રહો છો અને ધરણીને પણ ફળદાયક બનાવો છો. જેવી રીતે આજકાલ સાયન્સ દ્વારા હમણાં હમણાં બીજ વાવ્યું, હમણાં હમણાં ફળ મળ્યું, એવી રીતે જ સાયલેન્સના બળથી સહજ અને તીવ્ર ગતિથી પ્રત્યક્ષતા જોશે. જ્યારે સ્વયં નિર્વિઘ્ન એક બાપની લગનમાં મગન એક મત અને એક રસ રહેશો, તો અન્ય આત્માઓ પણ સ્વતઃ સહયોગી બનશે અને ધરણી ફળદાયક બની જશે. સ્લોગન છે, જે અભિમાનને શાન સમજી લે છે તે નિર્માણ નથી રહી શકતા. જે અભિમાનને શાન સમજી લે છે તે નિર્માણ નથી રહી શકતા. અચ્છા, ઓમ શાંતિ. એકાંત પ્રિય બનો, એકતા અને એકાગ્રતાને અપનાવો. આજની પોઈન્ટ છે, એકાંતવાસી અને રમણીકતા. બંને શબ્દોમાં બહુ જ અંતર છે, પરંતુ સંપૂર્ણતામાં બંનેની સમાનતા રહે. જેટલા એકાંતવાસી એટલી જ પછી સાથે સાથે રમણીકતા પણ હોય. એકાંતમાં રમણીકતા ગાયબ ન થવી જોઈએ. બંને સમાન અને સાથે સાથે રહે. હમણાં હમણાં એકાંતવાસી, હમણાં હમણાં રમણીક. જેટલી ગંભીરતા એટલા જ મિલનસાર પણ હોય. મિલનસાર અર્થાત સર્વના સંસ્કાર અને સ્વભાવ સાથે મળવાવાળા. એકાંતવાસી અને રમણીકતા બંને શબ્દોમાં બહુ જ અંતર છે, પરંતુ સંપૂર્ણતામાં બંનેની સમાનતા રહે. જેટલા જ એકાંતવાસી એટલી જ પછી સાથે સાથે રમણીકતા પણ હોય. એકાંતમાં રમણીકતા ગાયબ ન થવી જોઈએ. બંને સમાન અને સાથે સાથે રહે. હમણાં હમણાં એકાંતવાસી, હમણાં હમણાં રમણીક. જેટલી ગંભીરતા એટલા જ મિલનસાર પણ હોય. મિલનસાર અર્થાર્થ સર્વના સંસ્કાર અને સ્વભાવ સાથે મળવાવાળા. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. थैंक यू थैंक यू। ओम शांति।